सुरत नुरत के पार गई है। वृत्ति ओझारे स्थिर बनी, लक्ष्य ब्रह्म मा भड़े, शब्द नी सहाय थी, त्यारे ए नरत रूप ब्रह्म तत्व सुधी पहुंची शके। सुरत नरत के पार गई, अपनी वृत्तियों नरत रूप ब्रह्म स्वरूप ने किनारे पहुंची गई। सरत नरत मा आव्या घेर, अमर मंत्रनी थई छे मे। जारे अपनी वृत्तियों ब्रह्मीभूत अवस्था प्राप्त करे, त्यारे पोताना स्वस्वरूप रूपी घर मा ए पहुंचे छे। स्वस्वरूप नु घर एटले आत्मतत्व, पोताना आत्मा मा प्रवेश करवो। सरत नरत मा आव्या घेर, अपनी बधी ज वृत्तिओ केन्द्रित थाय, जेम सूर्यना किरणों वेर विखेर होय तपावे खरा, पण जारे एने काचमांथी पसार करवामां आवे तो एमांथी अग्नि प्रगटे छे, ए तेजस्वी बने छे। एम आपणी बधी ज वृत्तिओ वेर विखेर होय एने एकत्रित करीने केन्द्रित करीने जारे लक्ष्य सुधी पहोंचाड़वामां आवे तो बहिर्गोर काच वडे जेम अग्नि उत्पन्न थाय छे, एम वृत्तिओ केन्द्रित करीने एने अंदर परोविए तो एमांथी ज्ञान रूपी अग्निनी प्राप्ति थाय छे। एमां तेज छे, अग्नि छे, एमां ओज छे। ज्यां सुधी विक्षिप्तता हती, मात्र मननी अंदर એટલો બધો વિક્ષેપ હતો, જેને પરિણામે એ પોતાની વૃત્તિઓને કેન્દ્રિત કરીને આત્માની શક્તિનો અનુભવ કરી શકતી નહોતી। પણ જેમ બિલોરી કાચથી સૂર્યના કિરણોની જે તેજસ્વીતા છે, અગ્નિમયતા છે, એનો અનુભવ થાય છે, એમ આત્મતત્વમાં પણ ઓજ છે, તેજ છે। જ્યાં સુધી આપણે કેન્દ્રિત ન થઈએ ત્યાં સુધી એમાંથી એ તત્વ આપણને પ્રાપ્ત નહીં થાય। એટલે જે બધી પ્રવૃત્તિ બહિર્મુખતાની છે, જગતના ભોગભાવોમાં જે રઝળતું ઇન્દ્રિયો સાથેનું મન, એ આપણને આપણી પરમ ચૈતન્યની મહાન શક્તિ સુધી જલ્દી પહોંચવા દેતું નથી। પણ જે સાધક બનીને કોઈ પણ ઉપાસનાથી કે અનુષ્ઠાન વડે એ પોતે પોતામાં સમાહિત થાય, પોતામાં પરોવાઈ જાય, સરત નરતમાં આવ્યા ઘેર, જે પોતાના સ્વગૃહમાં અને પોતાના ઘરરૂપી અંતસ્થ બને પોતાની વૃત્તિઓમાં, પોતાના આત્મામાં, તો એ છે સરત નરત કે પાર ગઈ। બધી જ વૃત્તિઓ નરતરૂપ બ્રહ્મ તત્વને કિનારે એની પાસે એની પાર ઉપર આવીને બેઠા, અને એનું પરિણામ શું આવ્યું? નરતની સ્થિરતા, જે મન બાંધ્યું, મન સ્થિર થયું, એટલે બ્રાહ્મી ભાવ સાહજિકતાથી પોતાના સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં જ પરમાત્માનું દર્શન થઈ ગયું ત્યારે એને ભાન થયું, ઓહો આ સ્વરૂપ તો અહીંયા જ બિરાજેલું છે, ક્યાંય દૂર શોધવા જવાનું હતું જ નહીં, પણ બહુ ભટક્યો બહાર, ઘણું બધું શોધ્યું. જ્યારે સ્વયં આવીને જોયું કે હું તો એના કિનારે જ છું, ત્યાં દૂર નથી ગયો, સરત નરત કે પાર ગઈ, એના કિનારે જ આવીને બેસી ગયા. બ્રાહ્મી ભાવ જે છે, પોતાનું આત્મસ્વરૂપ જે છે, એ આત્મસ્વરૂપમાં આપણી બધી જ વૃત્તિઓને એક વાર ગાળી નાખીને પ્રવૃત્તિને બહિર્મુક્તા સ્વરૂપ કચરો એક બાજુ કાઢી નાખીને અંદરથી પાર ઉતરે, સરત નરત કે પાર, એમાંથી ગળાઈને જે પાર ઉતરી જાય એ જ નરતરૂપ બ્રાહ્મી ભાવ સુધી પહોંચી શકે છે. વ્યવહારનો આસક્તિનો જે કચરો છે એ બહાર રહી જશે, ગળાઈ જશે, અને અંદર આપોઆપ અંદરથી વૃત્તિઓ આ બધી જ જ્યાં પોતાનામાં સમાહિત થઈ જાય સ્વસ્વરૂપમાં, પછી એના કિનારા ઉપર જ બેસીને સતત એ પોતાના સ્વરૂપમાં પોતાની પ્રવૃત્તિને એવી રીતે સ્થિર કરી દેશે કે વ્યવહારરૂપી કચરો, અભ્યાસ અને આસક્તિ બધું જ ગળાઈને એક તરફ જતું રહેશે. જેમ પાણી ગરણાની પાર નાખીએ, કચરો ગરણામાં રહી જાય અને પાણી અંદર પાત્રમાં જતું રહે, એમ આપણી બધી જ શરતરૂપી વૃત્તિઓ ગળાઈને નરતમાં જાય, નરતરૂપી બ્રહ્મમાં ભળી જાય, એટલે એનો બધો જ વ્યવહારનો દેહાભ્યાસનો જે કચરો છે એ બહાર નીકળી જશે. અંદર પોતાના જ સ્વરૂપનું મૂળ દર્શન, વાસ્તવિક સ્વરૂપ એને પ્રાપ્ત થાય, અને એને પાર ઉતરી ગયા પછીથી અંદરના જે દોષો છે, જે વિકૃતિઓ છે, એ આપોઆપ જુદી પડી જશે, બહાર નીકળી જશે, પછી એને સ્પર્શશે નહીં, કારણ એ પૂર્ણ સ્વરૂપે પોતાના બધા જ અન્ય આસક્તિના ભાવોને છોડી દઈ એમાંથી મુક્ત થઈ જઈને, એમાંથી પાર ઉતરી જઈને, બહાર નીકળી જઈને નરત રહી નિર્ધારા, પછી એ જ કોઈ પણ આધાર, જેને બીજા કશાનો આધાર જરૂર નથી હોતો, બ્રાહ્મી ભાવનો મન પણ ત્યાં અગાડી એનો આધાર લે છે નરતનો, એ નરત રૂપી બ્રાહ્મી ભાવ બિલકુલ તટસ્થ છે, સ્વતંત્ર છે, કુટસ્થ છે. કુટસ્થ એટલે કોઈ પણ જાતનો સ્પર્શ એને અનુભવાય નહીં, બધાથી પર, કાંઈ પણ એને સ્પર્શે જ નહીં, એ છે કુટસ્થ. અને જે કુટસ્થ અવસ્થા પ્રાપ્ત થઈ, બ્રાહ્મી ભાવ પ્રાપ્ત થયો, એને કોઈના આધારની જરૂર નથી, નરત રહી નિર્ધારા, જ્યાં આધાર વિનાની બની અને એ પોતાના જ સ્વરૂપમાં એવી સ્થિર થઈ ગઈ, એને એટલો બધો સરસ આધાર મળી ગયો, પોતે જ જોયું કે હવે મારે કશાની જરૂર નથી, હું સ્વયં સર્વતંત્ર સ્વતંત્ર છું, એને કોઈની અપેક્ષા નથી, એને પોતાના સ્વસ્વરૂપને સ્થિર થવા માટે કોઈ આધારની સહેજ પણ જરૂર નથી, કારણ પોતે સંપૂર્ણ રીતે પૂર્ણ છે, સ્વયંભૂ છે, એને કોઈના આધારની સહેજ પણ જરાય જરૂર નહીં. એટલે કહ્યું કે નરત રહી નિર્ધારા. આપણે સાધક તરીકે જ્યારે ધીરે ધીરે અવસ્થાઓ ઉપર ઉઠે અને ઉપર ઉઠેલી અવસ્થા વડે આપણે જ આપણા સ્વરૂપમાં જઈને પહોંચી જઈએ અને એ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા પછી જોજો, ઘરમાં બેઠા હોઈએ ધ્યાનમાં એકાગ્ર થઈને અને સ્વસ્વરૂપમાં સ્થિર થયા હો, આજુબાજુનું વાતાવરણ તમને કંઈ પણ સ્પર્શ નહીં કરી શકે. પણ એકવાર અભ્યસ્ત થયા પછી અને અભ્યાસની અંદર પૂર્ણ થયા પછી આવેલી કોઈ પણ અવસ્થા એને ડગાવશે નહીં, એટલી સરસ સ્થિરતા આવશે. બધી જ પ્રવૃત્તિ અને વ્યવહારની વચ્ચે પણ એની ચારે બાજુ હશે બધું જ વાતાવરણ, પણ એને સહેજ પણ સ્પર્શે જ નહીં. નિરંતર તટસ્થ નિર્ધાર થઈને અને એમ જે આત્મ સ્વરૂપમાં સ્વતંત્ર રીતે મુક્ત થઈને એમાં રત થઈ જાય, એમાં ભળી જાય, પછી પોતાની એ અવસ્થા એને પોતાને સમજાય કે આ મારી છે, અન્ય કાંઈ છે જ નહીં, બીજાનું પણ નથી, જે છે તે હું જ છું અને મારું સ્વરૂપ છે. પણ એની પણ એની અંદર પણ જે શરીરની અંદર અને વ્યવહારમાં આસક્તિ હોય છે એવો દેહાધ્યાસ કે આસક્તિ સહેજ પણ ન હોવી જોઈએ, એ બધાથી મુક્ત કે જે બ્રહ્મ સ્વતંત્ર છે એને કોઈનો સ્પર્શ કે કોઈની કોઈની મદદની પણ સહેજે જરૂર નથી હોતી, આવો સ્પષ્ટ સમજણનો ભાવ આપણામાં ન કેળવાય ત્યાં સુધી બ્રહ્મી ભાવ સુધી પહોંચી નથી શકાતું. કોઈ પણ વ્યવધાન એને આવીને અડચણ કરશે જ, અને અડચણ આવે એટલે પાછો વિક્ષિપ્ત થઈ ગયો, ફરી પાછો નીચે ઉતરી ગયો. આ જે આખી જ વાતાવરણમાંથી બહાર નીકળવા માટેની એની તૈયારી હોવી જોઈએ. તો એ બ્રહ્મચિંતન ની વૃત્તિ વડે ઉર્ધ્વગામી બની શકાય છે. માણસ ધીરે 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 ઉપર ઉઠવાનો, આ સામાન્ય જીવનમાંથી બહાર નીકળી જવાનો. જે માણસ તરીકે ભગવાને આપણને જન્મ આપ્યો એટલે આપણે જીવડા જીવજંતુ પશુ પક્ષીથી આપણે કંઈક જુદું જીવન જીવીએ છીએ. સૃષ્ટિના એ બીજા જીવો કરતાં માણસનું જીવન ઊંચા પ્રકારનું હોય છે, આપણે સ્પષ્ટ જોઈએ છીએ. અને જો આખી સૃષ્ટિની અંદર આખી દુનિયામાં કે માણસે પોતાની સુખ સગવડોને વિકસાવવા માટે કેટલો બધો પસારો કર્યો છે અને એ વગરના બીજા ઘણા 184 જીવજંતુઓ છે, કોઈ કશું બનાવ્યું, કશું સર્જન કર્યું, કઈ નહીં મળે. માત્ર એમનું જીવન જ્યારે માણસે પોતાના જીવનને વિકસાવવા સુખ સગવડો માટે અનેક વસ્તુઓ ઊભી કરી કે જેનો પાર નથી, એના શરીરને સગવડરૂપ જે કાંઈ ગમ્યું એમાંથી સુખ સુખ અને આનંદ મળ્યો એને પોતાના જીવનનો એક સગવડ બનાવી દીધી. અને એવી તો એક માણસને જીવવા માટે કેટલી બધી સગવડો આપણે પોતે જુઓ, આપણે શું શું નથી જોઈતું. તો જેમ સૃષ્ટિમાં માણસે પોતાના જીવનને સુવ્યવસ્થિત બનીને બનાવીને એને ઘડીને ઉપર ઉઠાવી લીધું, પશુ પક્ષીઓ આજે ચાલ્યા કરે છે, ઉડ્યા કરે છે, જ્યારે માણસ માત્ર હવે ચાલતો નથી, ઉડી શકે છે, ડૂબકી મારી શકે છે, અંતરિક્ષમાં જઈ શકે છે, પાતાળમાં જઈ શકે છે, પાણીમાં અંદર છેક તરી જશે, એને બધું ઘણું બધું વિકસાવ્યું. જેમ માનવ જીવન સામાન્ય જગતના જીવન કરતાં એને ઉપર ઉઠાવી લીધું સુખ સગવડોથી વૈભવોથી. એમ જે બ્રહ્મનું લક્ષ્ય છે એ લક્ષ્ય બ્રહ્મ વડે સતત ચિંતન કરીને બ્રહ્મચિંતનની વૃત્તિઓ મનમાં સ્થિર કરીને જગતના આ માનવ જીવનના સામાન્ય વ્યવહારથી બહાર નીકળવાનું, જે સામાન્ય જનજીવન છે એનાથી ઉપર ઉઠી જવાનું. અને એટલા માટે એ પરમ છે, આ બધાથી પર બહાર નીકળી જાય તે જે કાંઈ છે એ સર્વસામાન્ય છે, પણ એમાંથી કોઈક તેજસ્વી હોય, કોલસાની ખાણ, એમાંથી હીરાને બહાર કાઢી લેવામાં આવે છે. કેમ કે કોલસા કરતાં હીરાનું સ્તર ઊંચું છે. એમ જગતના સામાન્ય જીવનમાંથી સાધક તરીકે જે પોતાની જાતને બ્રહ્મચિંતન વડે ઉપર ઉઠાવી લે છે, મોહ માયામાંથી બહાર કાઢી લઈને, આસક્તિ અને દુઃખો એનાથી ઉપર ઉઠીને, કે આ જગતના ભૌતિક વ્યવહારના દુઃખો છે એ મને સ્પર્શતા નથી, હું એ વ્યવહારથી પર છું. હા, આવવાના ખરા, એને સમજવાના પણ ખરા. શરીરની સાથે છીએ એટલે એ આપણને આપણા શરીર જીવનને સ્પર્શ કરવાના પણ ખરા. દુઃખ છેક આપણા શરીર સુધી રોગ વડે સ્પર્શ કરશે, રડાવશે હસાવશે પણ ખરા, પણ અંતરવૃત્તિથી એવા દ્રઢ બનવાનું. ભલે શરીર સુધી આવી શકે છે, પછી એથી અંદરના બારણામાં પગ મૂકવાની એની હિંમત હોય જ નહીં. અંદર આવીને મને શું કરવાનું છે, અંદર પેસી જ ના શકે એટલી દ્રઢ મનોવૃત્તિ, પોતાની જે સુરતાઓ છે એ સુરતાઓને એકત્રિત કરી શબ્દની સાથે ભળી અને નરક સુધી પહોંચી ગયા પછી ત્યાં અંદર પછી કોઈ પણ દુર્વૃત્તિઓ બેસવાનું અડપલું પણ ન કરે, હિંમત ન કરે. એટલી દ્રઢતા એણે પોતે કેળવેલી હોવી જોઈએ. મને આ સ્પર્શતું નથી, આ મારું છે જ નહીં. ભલે શરીર સુધી આવી શકે, દુઃખ શરીર સુધી હોય, પણ અંદરનો જે આત્મા ચૈતન્ય છે ને એ સ્વસ્થ થઈને બેઠો હશે. દેહાધ્યાસ છૂટ્યા પછી, નહીતર શરીરમાં એક જગ્યાએ શેર કાંટો વાગ્યો હોય કે ફાંસ વાગી ગઈ હોય ને તો આખા શરીરની બધી જ મનોવૃત્તિ ત્યાં કેન્દ્રિત થઈ જશે. વાગી છે, વાગી છે, વાગી છે કરીને સવાર સાંજ ત્યાં જ જશે વૃત્તિ. પણ ગમે એટલી પીડા થતી હોય તોય શરીર સાથેનો સંબંધ મારાથી જુદો છે, હું શરીર નથી. નરત રહી નિર્ધારા, બધી જ સુરતાઓ, આપણી બધી જ વૃત્તિઓ બ્રાહ્મી ભાવમાં સ્થિર થયા પછી, એમાં સમરસ થયા પછી શરીર ગૌણ બની જાય છે. શરીરના ધર્મો શરીર સુધી જ મર્યાદિત રહે છે, એ આત્મ ચૈતન્ય સુધી સૂક્ષ્મ સુધી પહોંચી શકતા નથી. શરીર સ્થૂલ છે, સ્થૂલ સ્થૂલને સ્પર્શ કરી શકશે, સૂક્ષ્મ સૂક્ષ્મને સ્પર્શશે. એટલે સતત અભ્યાસ વડે હું ચૈતન્ય છું, હું સૂક્ષ્મ છું, અને સૂક્ષ્મ ચિંતન જ સૂક્ષ્મ ચિંતન સુધી પહોંચી શકશે. પણ જે સ્થૂલ ભોગો માટેનું ચિંતન છે, વિચારો અને વ્યવહાર છે, એ શરીર સુધી જ રહેશે, આત્મા સુધી નહીં પહોંચી શકે. જાગ્રત અવસ્થા હશે એને માટે છે. અને નિર્ધારિત અવસ્થા સત સંકલ્પિત થયેલી, બસ એનું પોતાનું સામ્રાજ્ય, એને પોતાને પ્રાપ્ત થયેલી સર્વ અનુભૂતિ કે જેનો ભંડાર ભરેલો છે મનને ત્યાં એ આત્મારૂપી એક કિલક ખૂંટાની સાથે એને બાંધી દીધું છે. મન બાંધા એ કહી ખૂંટે ત્યાં સ્થિર થઈ ગયું. પછી એ મન કોઈ પણ પ્રકારની લોભ લાલચવારી વૃત્તિમાં ક્યાંય પણ ફસાશે નહીં, કારણ એ જાણકાર અનુભવી થઈ ગયું છે. જેમ ભૂમિઓ તમને દરેક વસ્તુ બતાવે, સારી વસ્તુ પણ બતાવી દે અને ખોટી પણ બતાવી દે, એમ આપણી બધી જ વૃત્તિઓ ને સારું અને ખોટું બધું જ જોયા પછી એની વૃત્તિઓ એક જગ્યાએ સ્થિર થઈ જાય. નહીતર મનોવૃત્તિ અત્યંત ચંચળ છે. જ્યાં સુધી એણે જોયું ન હોય ત્યાં સુધી મનોવૃત્તિ ત્યાં દોડ્યા કરવાની, શું હશે કેવું હશે, જિજ્ઞાસા. અને જિજ્ઞાસા શાંત થઈ ગઈ પછી એને તમે એક વાર કે બે વાર યાત્રાના મંદિરોના દર્શન કરી આવો અને હરિદ્વાર કે ક્યાંક ગયા પછી ચોથી વાર કે પાંચમી વાર જશો એટલે બહાર જવાનું મન નહીં થાય. પછી જે એક જ લક્ષ્ય અને એક જ જગ્યાએ પછી બધું જોયેલું છે, એમ આપણું મન પણ એકવાર જે જગતના વ્યવહાર છે, ભોગો છે, એને જોઈ લીધા છે, અનેક વાર જોઈ લીધા છે, એકવાર નહીં. અને જોયા પછીથી મન આપોઆપ ઉદાસીન થઈ જાય ભોગવૃત્તિઓમાંથી, પણ સંયમ આપોઆપ આવી જાય મન પર, બધું ભોગવી ઉતર્યા, પરવારી ગયા. ઘણી વાર સાંભળે કે હવે આ ઉંમરે શું રહ્યું બાકી. જ્યાં ભર્તુહરિ મહારાજ પણ વૈરાગ સક્ત શતકની અંદર આવી જ વાત કહેતા હોય કે માણસ જો પોતાના શરીર વડે જે કંઈ અનુભવો કર્યા છે એમાંથી, પોતાની ભૂલોમાંથી પણ અને પોતાના સત્કાર્યમાંથી પણ એક બોધ લઈ લે. પોતાની ભૂલને પણ ગુરુ બનાવી શકાય છે, ભૂલ નકામી નથી. ભલે એકવાર નુકસાન કરી ગઈ એ ભૂલ, પણ પછી એને ગુરુ બનાવ્યા કે હવે આ બાજુ નહીં આવું, આવું નહીં થવા દો. ભૂલ પણ આપણા જીવનમાં ગુરુ પદનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. અને ત્યાંથી લાલ લીટી વાગી ગઈ કે હવે અહીંથી આગળ ક્યારે જવાનું નહીં, એમ આપણા જ જીવનના વ્યવહાર મનના અનુભવો વડે આપણને જ એક વાર એક જગ્યાએ રોકી દેશે. બસ હવે અહીંયાથી આગળ વધવાનું નથી, અનુભવી લીધું, ભોગો જોઈ લીધા. એ જે મનની સ્થિરતા પછી આપણને આપણા પોતાના ચિંતન તરફ લઈ જશે કે આ બધું શું, ક્યાં સુધી, એટલે સુધી કંટાળો આવે ને ત્યારે એને 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 બીજું નામ આપવાનું મન થાય કે આ ઢહેડા ક્યાં સુધી ખેંચવાના. પણ બસ આટલી જ અવસ્થા મનને પ્રાપ્ત થાય વૈચારિક રીતે કે જેમાં આટલી બધી આસક્તિ હતી, જેમાં આટલી બધી દિલચસ્પી હતી, એ હવે એક વેઠ જેવું લાગ્યું. એને બહુ જોયું, બહુ જાણી લીધું, ભોગવી લીધું, પછી એ જ વૃત્તિઓ જે એને આનંદરૂપ હતી એ હવે કચરારૂપ થઈ જાય. જેમ ઘરમાં આણેલી વસ્તુઓમાંથી સમજણપૂર્વક એના છોડા કે કચરો બહાર ફેંકી દઈએ છે, એમ જીવનને ભોગવવા માટે પણ જેમ જેમ અનુભવ થતો જાય તેમ જણાતો કચરો આપણા જ જીવનનો આપણે બહાર ફેંકતા જઈએ. અને એમાંથી જે આપણે અનુભવવા જેવું હોય, જે ભોગવવા જેવું હોય, એ ધીરે ધીરે લેતા રહીએ. જીવન યાત્રામાં એક સમય એવો આવશે કે જે કોઈ આપણી ભોગ વૈભવની વૃત્તિઓ હતી એ ધીરે 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 શાંત થતી જશે, અને કમાયેલું, વસાવેલું અને વાપરવા જેવું ચારે બાજુ પડ્યું હશે પણ એમાંથી મન ઉપરાંત થઈ જશે. એક વખત એવું આવશે કે શરીર માટે પહેરવાના કપડા અને શણગારો ઘરેણા પણ શું હવે આમાં છે એમ કરીને મન ઉપરામ થઈ જશે, છેવટે માત્ર પોતાના શરીર સુધી આવીને ઉભો રહેશે. ધ્યાનમાં સાધન કરવા બેસો ને ત્યારે પલાઠી વાળી સ્વસ્થ સ્થિર થઈને બેસજો, વધારે કઈ ન થાય તો એ બધામાંથી મન વાળીને શરીર સુધી આવી જજો. અને એ ધ્યાનમાં શરીરની આજુબાજુ ભલે મન ફરતું રહે, પછી એક અવસ્થા એવી આવશે, જિજ્ઞાસા ઉત્પન્ન થશે કે હવે મારે અંદર જવું છે મારા શરીરમાં. જો આપણી મનોવૃત્તિ આપણે બહારથી છોડીને આપણામાં લાવવા માટે, આપણી નજીક લાવવા પ્રયત્ન કર્યો છે, આત્મા સુધી નહીં હોય તો એ ચાલશે, શરીર સુધી લાવશો તો બસ છે. મનોવૃત્તિ ધ્યાન અવસ્થામાં, સાધક અવસ્થામાં કેન્દ્રિત કરી લાવીને શરીર સુધી લાવો, પછી એ મન અને બધી જ વૃત્તિઓ શરીરની આજુબાજુ ફર્યા કરશે, શરીરની બહાર ફર્યા કરશે, છેક પગથી માથાથી પગ સુધી. પછી બહાર જેમ બહાર રઝળતા મનને શરીર સુધી આણ્યું, એમ શરીરની આજુબાજુ ભમતા મનને હવે શરીરની અંદર લઈ જઈએ. નરત રહી નિર્ધારા, આપણી બધી જ વૃત્તિઓને આપણે અંદર ઉતારી, આપણામાં ઘરમાં પ્રવેશ કરાવ્યો. અને ઘરમાં પ્રવેશ કરીએ એટલે પછી બહારની ગરમી નહીં લાગે, કે વરસાદ પણ એને પલાળી નહીં શકે, પોતાનામાં આવી ગયો છે. મનોવૃત્તિ ધીરે ધીરે અભ્યાસપૂર્વક દૂરથી છોડીને પોતાના સ્થૂલ શરીર સુધી, અને સ્થૂલ શરીરથી અંદર ઉતારીને આત્મા સુધી, સૂક્ષ્મ ચેતન સુધી લઈ જવાની છે. નરત રહી નિર્ધાર, આપણી બધી વૃત્તિઓને અંતર્મુખ કરીશું, શાંત કરીશું, તો જ જગતના આ તાપ અને પાપથી બચી શકાશે. પાપથી બચવું હશે તો જે ઇન્દ્રિયો એના તરફ જોતી છે એને પાછી વાળવા માટે આપણે પ્રયત્નશીલ કરવું પડશે. જે દ્રશ્ય જોવાથી મનમાં વિકૃતિના ભાવ ઉત્પન્ન થતા હોય એ દ્રશ્યથી તરત જ આપણું મન વાળી લેવું, દ્રષ્ટિ પણ ફેરવી લેવી, નહીતર કોઈ પણ દ્રશ્યના સંસ્કાર અંતઃકરણમાં દ્રઢ થઈ જતા હોય છે અને ગમે ત્યારે અંકુરિત થતા હોય છે. એટલે સાધક અવસ્થામાં પોતે અનુભવી થઈ ગયો હોવા છતાંય પાંડુ રાજા અનુભવી થયેલા, છતાંય જે એક દ્રશ્ય જોયું વિકૃતિનું, એને પરિણામે એના પોતામાં વિકૃતિ ઊભી થઈ, વિકાર ઉત્પન્ન થયો. એને પોતાને ખબર હતી કે મારું મૃત્યુ છે, છતાં પણ એને એ પોતે ટાળી ન શક્યો. ભોગ ભાવો જ્યારે આટલા દ્રઢ થાય છે અને સ્થૂલ ભાવમાં જ્યારે મન રમતું હોય અને શરીર સાથેના સંબંધોને માં જ્યાં સુધી અધ્યાસ હોય, આસક્તિ હોય, ત્યાં સુધી આત્મભાવ થયેલો હોવા છતાંય એ પાછો પડી જાય. સમજણ હોવા છતાંય જ્યારે એનો વિનાશ થાય, એનું પતન થાય, પણ એ વૃત્તિઓને સતત દ્રઢ કરવા માટે જેને ચેતવે પણ ખરા કે આ માર્ગ તારો નથી, તો તત્વમસી તું તે છું કે જે આ શરીરથી જુદો છે, આ શરીર તું નથી, આવી અનેક દ્રઢતા કરાવતા તત્વજ્ઞાનના ભાવો આપણને ઋષિઓએ આપ્યા છે, શાસ્ત્રોએ પણ આપ્યા છે. તો સુરતાઓને સ્વસ્વરૂપ સુધી લઈ જવા માટે, સુરતાઓને પોતાનામાં શાંત કરવા માટે સતત સાધક તરીકેની એની ઉપાસના પોતાના સ્વસ્વરૂપનું સાનિધ્ય એને અખંડ આકાર રહેવું પડે, અખંડ વૃત્તિઓ રાખવી પડે. કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, કોઈ પણ કાર્ય કરતા હોઈએ, ગમે તે અવસ્થા હોય, પણ આપણી વૃત્તિ સતત પોતાના સ્વસ્વરૂપમાં ચિંતનની અંદર હોય તો એ પાપથી બચશે. કોઈ પણ ભૌતિકતાથી એ પર થઈ નિતાંત વ્યવહારની અંદર રહેવા છતાંય એનાથી મુક્ત અને શાંત હશે. કાર્ય કર્યા પછીથી જે કંઈ પરિણામ આવશે ને એના તરફ એ બિલકુલ શાંત હશે, ઉદાસીન હશે. જે કંઈ આવશે એને સ્વીકારી લેવા માટે એનું મન સંપૂર્ણ તૈયાર.